અનુપમની હે અમૃત ધારા. સદગુરુ સાધુ પરમપૂજ્ય અશ્વિન દાદાએ તારીખ 12 એપ્રિલ 2025ના રોજ શ્રી હનુમાન જયંતિ નિમિત્તે ઉપાસના ધામ અમદાવાદ ખાતે યુવા સભામાં વરસાવેલ આશીર્વાદ અત્રે સમાવ્યા છે.
સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે શ્રી હનુમાન જયંતિનો શુભ અને પવિત્ર દિવસ આપણો ભક્તિ માર્ગ છે અને આદર્શ ભક્તિની વ્યાખ્યા અને ભક્તિનું નવ સંવર્ધન એટલે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટ્ય દિન હમણાં જ આપણે ઉજવ્યો. એમને કરેલા ધાર્મિક, સામાજિક, આર્થિક સુધારાઓની સાથે સાથે જે આધ્યાત્મિક પ્રગતિ ઉપર આખા સમાજને દોર્યો એના મહિમાની વાતો આપણે ચૈત્ર શુદ્ધિ નોમને દિવસે શ્રી રામ નવમી શ્રી હરિ જયંતિમાં ઉજવ્યો હતો. એ જ પવિત્ર ચૈત્ર માસ એની પૂર્ણિમા આજે એવા આદર્શ ભક્ત ભગવાનને રહેવાનું ધામ બની ગયા એવા શ્રી હનુમાન દાદાનો પ્રાગટ્ય દિન ઉજવવાનો આપણને અઠવાડિક સત્સંગ સભામાં લાભ મળ્યો. હનુમાન દાદા એટલે શક્તિ, ભક્તિ નો ભરપૂર સ્વરૂપ. સ્વામિનારાયણ ભગવાને ગઢડા મધ્ય 62ના વચનામૃતમાં ભક્તિ કરવાની સૌને પોતપોતાના અંગ પ્રમાણેની વાત સમજાવી છે. આત્મનિષ્ઠાની ભક્તિમાં સ્વામિનારાયણ ભગવાને એમ કહ્યું કે સુખદેવજીનું જે જીવન છે એ આપણને આત્મનિષ્ઠાની ભક્તિનું દર્શન કરાવે છે. આપણે બોલીએ તો છીએ અક્ષર એવો હું પ્રગટ પુરુષોત્તમ સ્વરૂપ ગુરુ હરિનો દાસ જ છું, પણ અક્ષર માનવું અને અક્ષર રૂપ દેહના રૂપમાંથી ઉપર ઉઠીને આત્માના ભાવથી જીવવું એ કેટલું બધું અઘરું છે, પણ એનું આદર્શ દ્રષ્ટાંત ભાગવતમાં અતિશય મહત્વ સાથે સુખદેવજીનો ચરિત્રનું વર્ણન આવે છે કે એમની કેવી સ્થિતિ હતી, એ કેવા ભાવથી જીવતા. એટલે ભગવાને ત્રણ અંગમાં આત્મનિષ્ઠાનું જે અંગ છે એમાં શ્રેષ્ઠ ભક્ત તરીકે એટલે કે આપણા માટે આદર્શ એ માર્ગ આપણે અનુસરીએ એવો સુખદેવજીનો માર્ગ એમને. કારણ કે સ્વામિનારાયણ ભગવાને પણ એમને પોતે જ સ્વામિનારાયણ ભગવાને એવી તપશ્ચર્યા કરી દેહથી અને એવો દ્રઢ નિશ્ચય કર્યો કે માતા પિતા દ્વારા મળેલું લોહી પણ મારા શરીરમાંથી નીકળી જાય, સુકાઈ જાય. અને સ્વામિનારાયણ ભગવાને એમના સ્વમુખે એમ કહ્યું છે કે ત્યારે અમને કંઈ વાગે તો લોહી નીકળવાને બદલે પાણી નીકળતું. આત્મનિષ્ઠાની, હું દેહ નથી, હું આત્મા છું અને આત્મા તો અજર છે, અમર છે અને આપણને બધાને જ્ઞાન છે એ મરતો નથી, એ બળતો નથી, એ કપાતો નથી. બહુ ઊંચી સ્થિતિ છે. બીજું અંગ છે એમાં સ્વામિનારાયણ ભગવાને વ્રજની ગોપીઓને વખાણી છે. ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં ગોપ ગોવાળિયાઓ સાથે ભગવાને જે લીલા કરી અને એનાથી જે ગોપીઓને ભગવાનને વિશે જે દિવ્ય ભાવ થયો એ અસાધારણ પ્રીતિના ભાવનું વર્ણન કરતા સ્વામિનારાયણ ભગવાન ગોકુળ વૃંદાવનની ગોપીઓને દ્રષ્ટાંત તરીકે બતાડે છે. પણ ગોપી ભાવ છે અને ગોપીનો જે પ્રેમ છે એ પ્રદર્શનનો પ્રેમ નથી, અને ગોપી ભાવ એ ભગવાનને માટેનો અંદરનો જેટલો બધો પ્રેમનો ભાવ, અને ત્રીજો અંગ છે દાસત્વ ભાવ. અને દાસત્વ ભાવમાં ભગવાને બે ભક્તને યાદ કર્યા છે, એક હનુમાન દાદાને અને બીજા ઉદ્ધવજીને. ઉદ્ધવજી અને હનુમાનજી એમને દાસત્વ અંગવાળા કયા છે, જે હમણાં સાધુ ગૌતમદાસજીએ કહ્યું કે ભગવાન બરાબર ભગવાન જેટલા ઐશ્વર્ય પ્રતાપ સામર્થ્ય શક્તિ અને એમને ભગવાનની સેવા કરવામાં એ બધું વાપર્યું છે જેની કથા આપણે જાણીએ છીએ, સાંભળીએ છીએ. અને સ્વામિનારાયણ ભગવાને એમના દરેક મંદિરોમાં મહારાજના સમયના જે 6 મંદિરો બંધાયા તે અને એ પછી સંપ્રદાયની અનેક શાખા પ્રશાખાઓના જે જે મંદિરો થયા એ મંદિરોમાં આવે ઈષ્ટદેવને તો એક શુભ અને મંગલ કરનારા દેવ એવા ગણપતિ, અને બીજા ભક્તોના કષ્ટને હરનારા એવા હનુમાનજી. કોઈ પણ ભક્ત મંદિરમાં ઈષ્ટદેવના દર્શન કરવા માટે પ્રવેશ કરે એ પહેલાં આ બંને દેવના દર્શન કરીને એના વિશેની ભાવના કરી અને પછી ગર્ભગૃહમાં અંદર ઈષ્ટદેવના દર્શન કરે તો એને યથાર્થ દર્શન પ્રાપ્ત થયા કહેવાય. દાસત્વપણાની ભક્તિની વાત જે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કરી છે એના 4 સ્ટેપ યોગી બાપાએ લખ્યા છે. યોગી ગીતામાં લખ્યું છે, વાંચી સંભળાવું તો પહેલામાં પહેલું તો ઈષ્ટદેવના દાસત્વપણામાં 4 કલમ સમજવાની આવે છે. 1, ઈષ્ટદેવના દર્શન ગમે. આપણને કંઈ બધાના દર્શન કરવા ગમતા નથી, કારણ કે આપણી અંદર ડિવિઝન છે ગમો અને અણગમો. ગમતી વ્યક્તિ મળે તો મળવાનો આનંદ થાય, ના ગમતી વ્યક્તિ મળે તો મળવાનો આનંદ થતો નથી. એ જ હ્યુમન સાયકોલોજીના શબ્દો વાપર્યા છે કે ઈષ્ટદેવના દર્શન ગમે, એટલે પહેલામાં પહેલું તો ઈષ્ટદેવ ગમ્યા તો એમનું દર્શન ગમ્યું, એટલે ત્યાંથી આપણી આધ્યાત્મિક યાત્રા શરૂ થાય છે. બીજું લક્ષણ છે ઈષ્ટદેવ પાસે રહેવું ગમે. રહેવું ગમે એટલે એનો સંગ ગમે, કારણ કે એ હંમેશા ગુણગાન અને મહિમાની પોતે વાત કરે છે અને એ પ્રમાણે જીવન જીવવાની આપણને સૂઝ પણ આપે છે. જેમ કે બહુ વર્ષો પહેલાં એમને એક સૂત્ર આપ્યું કે થિંક પોઝિટિવ, હંમેશા સવડું વિચારો, રેસ્ટ વિલ ફોલો, પાછળ બધું ભગવાન સરસ જ ગોઠવી દેશે. ને એ અંગ્રેજીની પેલી કહેવત છે ને, વેલ બિગેન ઇઝ હાફ ડન, અડધું તો તમે તમારું કામ થયું, કારણ કે તમે સકારાત્મક ભૂમિકાથી સકારાત્મક મનોભાવથી તમે કોઈ પણ કાર્ય હાથમાં લો છો કે કાર્ય શરૂ કરો છો એટલે એમાં તમે અવશ્ય સફળ થવાના. અડધા તો હકારાત્મક ભાવથી, ના ના મને નહીં આવડે, મને નહીં ફાવે, આ મારું કામ નહીં, મેં તો કોઈ દાડો કર્યું નથી, મને કાંઈ ખબર નથી, એની સામે અભિમાન કરવાની વાત નથી, પણ સકારાત્મક કે ભગવાન મને નિમિત્ત બનાવે છે ને, લાવો આજ્ઞા કરી છે તો હું કોશિશ તો કરું, પ્રયત્ન તો કરું. એવો જે સકારાત્મકતાથી હકારાત્મકતાથી કોશિશ કે પ્રયત્ન કરે છે એને માટે આપણા વડીલો એવું કહે છે કે તમે એક ડગલું ચાલો, એ 99 ડગલા હામેથી ચાલતા આવીને તમને મળશે. એ સકારાત્મકતા કે હું મારા પક્ષેથી મારો પ્રયત્ન તો કરું, એક ડગલો ચાલું. કારણ કે આ ભક્તિ માર્ગ છે ને, ભક્તિ માર્ગે આપણે આપણા પક્ષેથી જે ભક્તિ અદા કરવાની એ આ રીતે ક્રિયામાં કર્મના માધ્યમ દ્વારા આપણે ભક્તિ અદા કરીએ છીએ. એટલે બીજું સૂત્ર છે, ઈષ્ટદેવ પાસે રહેવું ગમે, એટલે સતત એમના સંપર્કમાં રહેવું ગમે, એની નિશ્રામાં રહેવું ગમે, એના શરણમાં રહેવું ગમે. બધું એની પાસે રહેવાના અર્થમાં આવું આવ્યું. ત્રીજી વાત આવે છે, ઈષ્ટદેવની ક્રિયા ગમે. હવે નિર્દોષ બુદ્ધિનું ત્રીજું પગથિયું શરૂ થાય છે. અહીંયા ક્રિયા શબ્દ લખ્યો છે, પણ જ્યારે આપણને એમના વિશે દિવ્ય ભાવ થાય ત્યારે એ ક્રિયાને શાસ્ત્રની ભાષામાં લીલા કહેવામાં આવે છે. ઈષ્ટદેવની ક્રિયા ગમે, એ કારણ કે એ જે કંઈ પણ કરે છે એ અનેક જીવોના હિત અને કલ્યાણ ને મંગલ માટે કરે છે. મને મારા માન્યતા અને મારા બુદ્ધિના ચોકટા પ્રમાણે મને એ સમજાતું નથી, સ્વીકારાતું નથી અને એટલે મનાતું નથી, પણ એ તો જે કરી રહ્યા છે એ સાચું જ કરી રહ્યા છે, સારું જ કરી રહ્યા છે. અને એમાં આ બંનેના દ્રષ્ટાંતો આપણને ખબર છે, ઉદ્ધવજીનું અને હનુમાનજી. એક ભગવાન શ્રી કૃષ્ણના નિજ સેવક તરીકે રહ્યા હતા. ભાગવતની કથા એવું કહે છે કે રાત્રે 12 વાગે ઉઠીને પણ રથ ચોડવાનો હોય તો ભગવાન ઉદ્ધવને ઉઠાડે કે ઉઠ, રથ લઈ આવો. અને ઉદ્ધવ પ્રશ્ન પૂછતા નથી કે ક્યાં જવું છે, અત્યારે હુઈ જાઓ ને, તમે હુઓ તો અમને હુવાનું મળે. મોટા પુરુષની ક્રિયામાં કોઈ પણ પ્રકારની શંકા નહીં. શંકા થાય તો પ્રશ્ન પૂછે, શંકા જ નહીં એટલે પ્રશ્ન પૂછવાનો રહેતો જ નથી. એટલું કહ્યું કે રથ લઈ આવો એટલે રથ લાવે, ક્યાં જવું છે, શું કરવું છે, રથમાં બેસશે એટલે કહેશે રાઈટ લે, લેફ્ટ લે, સીધ જે કંઈ હશે. કે ઉદ્ધવજીને ભાગવતમાં શ્રેષ્ઠ શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત કહ્યા. આપણને સૌને કથા ખબર છે કે ગોકુળ વૃંદાવન છોડ્યા પછીથી ભગવાન શ્રી કૃષ્ણ પાછા ગોકુળ વૃંદાવન પધારતા નથી, પધાર્યા નથી એવો ઇતિહાસ કહે છે, કથા કહે છે. એટલે એક દિવસ શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને એમ કહે છે કે મને આ ગોકુળ વૃંદાવન આપણે પેલું બધું વિરહની વાતો ને કથાઓ ને બધું ઘણું બધું લાંબુ લાંબુ છે બધું, એટલે કે મારા ખબર આપ્યાય ને એ લોકોના ખબર પૂછી આવ, લઈ આવ. તો ઉદ્ધવજીને ખબર લેવા માટે મોકલે છે ને ગોપીઓએ તો ભગવાનને ગોપી ભાવ, એ ગૃહસ્થી છે, એમનો ગોપાલનનું કામ ચાલે છે, એ દૂધ દૂવે છે, એ છાશ વલોવે છે, એ માખણ કરે છે, બાળ બચ્ચા બધું કુટુંબ પરિવાર બધું છે, પણ ભગવાન માટેની જે પ્રીતિ છે તે ગોપનીય છે, ગોપી. હૈયામાં ભગવાન બેઠા છે, શરીર કામ કરે છે સ્વધર્મ પ્રમાણે, આપણો ગૃહસ્થીઓ માટે પણ આદર્શ દ્રષ્ટાંત છે. ઉદ્ધવ વૃંદાવન ગયા તો એમને એમ કે આ બધી તો કૃષ્ણના વિરહમાં બધી હુકાઈને ચાપડા જેવી થઈ ગઈ છે, કારણ કે કૃષ્ણ પાછા આવ્યા જ નહીં. ગોપીઓ તો એમની મસ્તીમાં ખાય પીવે હરે ફરે, ઘરના કામકાજ બધું કરે ને બધું, કિલ્લોલ કિલ્લોલ ગોકળું વૃંદાવનનું તો વાતાવરણ. એટલે ઉદ્ધવજીને થયું કે આ બધીઓ કૃષ્ણને ભૂલી ગઈ લાગે છે, કારણ કે બહુ લાંબો સમય થયો ને. આ ઉદ્ધવજી તો પરમ જ્ઞાની હતા, પણ મને તમને આવો ભાવ થાય છે કે કેમ આવતો, તો કે ભૂલી ગયો હશે, કેમ દેખાતો નથી, કેમ આવતો નથી, કારણ કે જે એનું હેત થયું હોય, પ્રેમ થયું હોય, જોડાણ થયું હોય, એ બહુ છીછરું હોય. એટલે જેમ સમય જાય એમ ભૂસાતું જાય, ભૂલાતું જાય, ને પછી ઓહો એ એમ એમ જૂની ઓળખાણ તાજી કરાવી પડે પાછું. એ આપણી કક્ષાનું વર્ણન ભાગવતમાં ઉદ્ધવજીને નિમિત્ત બનાવીને બતાડે છે. ઉદ્ધવજીને તો એવું તો એ સ્થિતિને પામી ગયા હતા, પણ આપણી એવી કક્ષા, એટલે ઉદ્ધવજીને એવો વિચાર આવ્યો કે આ બધી કૃષ્ણને ભૂલી ગઈ છે, એટલે જઈને પોતાનું ઇન્ટ્રોડક્શન આપ્યું. કારણ કે ગોપીઓએ કોઈ દિવસ ઉદ્ધવજીના દર્શન કરેલા નહીં, એટલે એમને કે હું ભગવાન શ્રી કૃષ્ણનો સેવક, તમારા માટે સંદેશો લઈને આવ્યો છું. એટલે ગોપીઓએ એમને સામે બહુ સુંદર, બધા કથાકારો બહુ સુંદર રીતે આખો પ્રસંગ કે કયા કૃષ્ણ. એટલે પેલી જે કે આ ભૂલી ગઈ હશે એ શંકા પાકી થઈ, આ મારી વાત થાય છે, હા આપણી વાત થાય છે, આપણને આવું જ થતું હોય. એટલે ઘડીક ઉદ્ધવને એમ થયું કે કયા કૃષ્ણ, એટલે તો ખરેખર હાઉ જ ભૂલી ગઈ છે. પણ પછી કૃષ્ણ કેટલા યાદ છે અને કૃષ્ણ ક્યાં છે એનું જ્યારે ગોપીઓએ વર્ણન કરવા માંડ્યું કે આ યમુનાના નીરમાં કૃષ્ણ, આ કદમના વૃક્ષમાં કૃષ્ણ, અહીંની રજે અહીંયા વૃક્ષ અને લતા વેલીમાં કૃષ્ણ, ગાયોમાં કૃષ્ણ, કૃષ્ણ 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 સિવાય કંઈ છે જ નહીં. એટલે ફરી પાછું ભાગવતમાં આપણને મહિમા સમજાવવા માટે બધી વાત થઈ. ખબર અંતર પૂછ્યા, ઉદ્ધવજી પાછા આવ્યા એટલે ભગવાન પણ અંતર્યામે તો જાણે મૂછમાં મરકતા મરકતા કે શું બધી મને યાદ કરે છે ને એમ કે પછી ભૂલી ગઈ છે. એટલે ઉદ્ધવજી કહે છે, બાપજી એ તો રોમે રોમ તમને ધારીને જીવે છે, પણ તમે મને સંદેશો આપવા માટે નહોતો મોકલ્યો, મને શિખામણ આપવા માટે મોકલ્યો હતો. તું મારી ઈષ્ટદેવના દર્શન ગમે, ઈષ્ટદેવ પાસે રહેવું ગમે, ઈષ્ટદેવની ક્રિયા ગમે, ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આશીર્વાદ માગે છે, જે વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને પણ એનો ઉલ્લેખ કર્યો છે. ઉદ્ધવજી ઉંમરમાં મોટા, ભગવાનના અંગત સેવક, એટલે ગોપીઓની ચરણ રજ, વ્રજની ચરણ રજ, ગોપીઓની ચરણ રજ નીચે નમીને લેવા ના દે એટલો બધો ઉદ્ધવજીનો મહિમા હતો ગોપીઓને. પણ એ ઈચ્છા બાકી રહીતી એટલે ભગવાન પાસે આવીને એમને માગણી કરી કે આવતો જન્મ મને વૃંદાવનમાં વૃક્ષ વેલીના રૂપમાં આપજો, જેથી કરીને ગોપ ગોવાળિયા ગાયો અને ગોપીજનોની અવર જવર થાય અને જે વ્રજની ધૂળ ઉડે એ ધૂળ મારા શરીર પર પડે, ત્યાં ચરણ સ્પર્શ ગોપીઓનો કરી નથી શક્યા. તો આવીને ભગવાન પાસે માગે છે કે એમની ચરણની રજ મારા માથા પર પડે, મારા શરીર પર પડે એવો મને અવતાર આપજો જેથી મારું જીવન ધન્ય બને. ચરણ રજનો કેટલો મહિમા છે એ ભાગવતમાં આ દ્રષ્ટાંતથી સમજાય છે. તીર્થસ્થાનનો કેટલો મહિમા છે એ ભાગવતમાં આ દ્રષ્ટાંતથી સમજાય છે. એવા ઉદ્ધવજી, એમને દાસત્વ ભક્તિ, પોતાના ઈષ્ટદેવનો સ્વભાવ ગમે. ભગવાને મોકલ્યા અને ભગવાનના મોકલ્યા ગયા તો કેવું શીખીને આવ્યા કે આ ગોપીઓ જેવી, હું ભગવાનનો નિજ સેવક, એમની સાથે રહેનારો, આ તો એક વખત એમને મૂકીને ગયા એ ગયા, ફરી પાછા વળીને જોયું નથી. ત્યારે આપણે કઈ કક્ષાનો, આપણે કઈ કક્ષાનો સત્સંગ કરીએ છીએ, હેત છે હેત છે હેત છે કહીએ છીએ. એટલે સ્વામિનારાયણ ભગવાને ગોપીઓનું હેત વખાણ્યું. ત્રીજા એમને યાદ કર્યા હનુમાન દાદાને. હનુમાનજીને પણ દાસત્વ ભક્તિના એમાં મૂક્યા. સ્વામિનારાયણ ભગવાન આખી અધ્યાત્મ વાર્તાનો નીચોડ કહે છે. પછી શ્રીજી મહારાજ પોતાની ઈચ્છાએ કરીને બોલતા હોવા, જે અમે જે દિવસથી વિચારીએ છીએ તે દિવસથી અમારી નજરમાં એમ આવે છે જે જીવના કલ્યાણને અર્થે ત્રણ અંગ છે તે અતિ સુખદાયી છે. તેમાં એક તો અતિશય આત્મનિષ્ઠા, જે સુખજીની પેઠે આત્મારૂપ થઈને પરમેશ્વરનું ભજન કરવું. બીજું પતિવ્રતાનું અંગ, જે ગોપીઓની પેઠે પતિભાવે ભગવાનનું ભજન કરવું. અને ત્રીજું દાસત્વપણાનું અંગ, જે હનુમાનજી તથા ઉદ્ધવજીની પેઠે દાસ ભાવે ભગવાનનું ભજન કરવું. એ ત્રણ અંગ વિના કોઈ રીતે કરીને જીવનું કલ્યાણ થતું નથી. અને અમે તો એ ત્રણ અંગને દ્રઢ કરીને રાખીએ છીએ. એટલે એમની પાસે જેવો સેમ્પલ જાય એ પ્રમાણે એનો ભાવ એ ગ્રહણ કરે. આત્મજ્ઞાની જાય તો પોતાનો આત્મભાવ બતાડે, કોઈ પ્રેમ ભાવવાળો જાય તો પોતાનો પ્રેમ ભાવ બતાડે, અને કોઈ દાસત્વ ભક્તિ. અમે તો એ ત્રણેય અંગને દ્રઢ કરીને રાખીએ છીએ, અને એ ત્રણ અંગમાંથી જેને એકેય અંગ દ્રઢપણે હોય તો તે કૃતાર્થ થાય છે. આપણા દરેકના શરીરનું બંધારણ ડીએનએ આપણા માતા પિતા, આપણી કુળ પરંપરા પ્રમાણે ભગવાને આપણું શરીર બનાવ્યું. જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને એને હાથ કાન નાક બધું ફૂટી નીકળે છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં બાળકનો જન્મ થાય એની આખી વાત સમજાવી છે. એના અંગ બધા કેવી રીતે વિકાસ પામે છે અને 9 મહિના માના ઉદરમાં રહીને એ બાળક પૃથ્વી લોક પર આવે છે, પણ એનો મૂળ જે ડીએનએ, જેને મેડિકલ ભાષામાં કહેવાય, એના માતા પિતાના બીજ સંસ્કારની સાથે જોડાયેલા છે. એમ હું તમે બધા અલગ અલગ કુટુંબ પરિવારમાંથી આવ્યા છે, આપણા બધાના ડીએનએ પણ અલગ અલગ છે. એટલે સત્સંગની ભાષામાં કહીએ તો આપણા બધાના અંગ પણ અલગ અલગ છે. અને એને વધારે સારી રીતે સમજાવવું હોય તો આયુર્વેદ દ્વારા એમ કહે છે કે તમારી જન્મજાત પ્રકૃતિ વાત પ્રધાન છે, પિત્ત પ્રધાન છે કે કફ પ્રધાન છે, અને ઉંમર પ્રમાણે એ વાત પિત્ત અને કફ એ વધે છે ઘટે છે, એનો હુમલો થાય એટલે રોગ થાય છે. આ સાદી વાત આયુર્વેદની ભાષામાં. એટલે માતા પિતા દ્વારા જે શરીર બન્યું એની પ્રકૃતિ કાં વાત પ્રધાન હોય, કાં પિત્ત પ્રધાન હોય, કાં કફ પ્રધાન હોય, એ ત્રણેય દોષ જેને આયુર્વેદ દોષ કહે છે, ત્રિદોષ, એ ત્રણેય દોષ એમાંથી કોઈનું વધઘટ થાય કે કોઈનો પ્રકોપ વધે તો એને શાંત કરવાની દવા લઈએ એટલે પાછું બધું સરખું થાય. એ ત્રણેય હોય પણ એક ડોમિનન્ટ હોય, એક પ્રધાનપણે હોય. એવી રીતે આપણો જીવન વ્યવહાર માટેનો આપણો જે અભિગમ છે, એપ્રોચ છે, એ કોકનો બુદ્ધિ પ્રધાન હોય, કોઈકનો હૃદય પ્રધાન હોય, અને કોઈક બધા વડીલો ને બીજા બધા જેમ કે એમ હા ભાઈ ચાલો એમ દાસત્વપણાનો હોય. આ પણ આપણી એક સહજ પ્રકૃતિ છે કે હું જ્યાં સુધી જોઉં નહીં ત્યાં સુધી માનું નહીં. એટલે કોઈનું કીધેલું કરેલું એ માને નહીં, એને ખાતરી કરાવવી પડે, બતાવવી પડે. બુદ્ધિ પ્રધાન, હૃદય પ્રધાન એટલે પ્રેમ પ્રધાન, ગમી ગયું એટલે ગમી ગયું. આજકાલ આ દીકરા દીકરીઓ પ્રેમ કરે છે, માતા પિતા કેટલું સમજાવે દીકરીને કે છોકરો કશું ભણ્યો નથી, એના બાપ પાસે કંઈ મિલકત નથી, પણ પ્રેમ, લવ ઇઝ બ્લાઇન્ડ એમ એટલે કહેવામાં આવ્યું છે કે પ્રેમ થઈ ગયો એટલે એટલો આંધળો હોય કે બિચારા દેખનારા કેટલાય તમને દેખાડે કે આમ છે આમ છે, ગમી ગયું. ઉર્મી પ્રધાન, પ્રેમ પ્રધાન તંત્ર જ આખું એવું હોય, ઉર્મી પ્રધાન તંત્ર હોય, હૃદય પ્રધાન તંત્ર હોય. અને ત્રીજા અને સેવક ભાવ, દાસત્વ ભાવ, આ ત્રણ અંગ છે. પેલા ત્રણ, આ ત્રણ, અને ત્રીજું આ સમજણ એટલે બુદ્ધિ પ્રધાન. સમજણ, પ્રીતિ અને દાસત્વ, આ નવ બાબતોનું ઈશ્વરે આપણી અંદર એવું મિક્સચર કરીને મૂકી દીધું છે જેને અમે મેથેમેટિક્સની ભાષામાં ભણેલા પરમ્યુટેશન કોમ્બિનેશન, પ્રિન્સિપલ ઓફ પરમ્યુટેશન કોમ્બિનેશન આવે છે ને ભણવામાં. આ નવમાંથી કંઈક ને કંઈક તમારામાં, નવે નવ છે પણ એ સમયે સમયે કોઈક ને કોઈક પ્રોમિનન્ટ હોય છે, અને એ પ્રમાણે જ તમારી વૃત્તિ અને પ્રવૃત્તિ બને છે, જેને સમાજ તમને તમારા કેરેક્ટરને એક વ્યક્તિ તરીકે સમાજ તમને ઓળખે છે. ઘણાને આપણે લેબલ આપીએ છીએ ને, જવા દો ને ભાઈ હાવ ભલો ભોદો છે, એનું કંઈ એમ. દરેક વ્યક્તિને તમે જુઓ તો સ્વામિનારાયણ ભગવાને અહીંયા એ મુદ્દો પકડ્યો છે કે ભક્તિ માર્ગમાં પણ આ ત્રણ માર્ગ છે. એક આત્મનિષ્ઠા એટલે જ્ઞાનનો માર્ગ, કે હું દેહ નથી, હું આત્મા છું, હું અક્ષર છું, મારે વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સદાય વ્યાજમાન છે, આત્માનો ભાવ, દેહનો ભાવ જ નથી, અને દેહાતીત વર્તનારા એવા આત્મનિષ્ઠ પુરુષોને આપણે આ સંસારમાં જોયા છે. એક સામાન્ય દાખલો આપીએ તો સરદાર પટેલ કે એમને પેલી બગલમાં બામલી થયેલી, તે ગરમ ગરમ પેલો સળિયો ગરમ ગરમ લઈને આમ લગાડીને એને ડામ દઈ દીધો, દાજીને મટી ગયું. એટલે શરીરની પીડા કેટલી હદ સુધી એ હસ્તે મોડે સહન કરી શકે એવી એમની આત્મનિષ્ઠા હતી, અને એટલે એમને લોખંડી પુરુષ, લોખંડી સામાન્ય એક એક વ્યક્તિ તરીકે આપણે વાત કરીએ તો આ તો આધ્યાત્મિક ગુણો, અને આધ્યાત્મિક ગુણના શ્રેષ્ઠ દ્રષ્ટાંત તરીકે સુખદેવજીને બતાડ્યા. અને ભાગવતમાં દ્રષ્ટાંત છે કે વ્યાસજી ગોપીઓ નાતી હતી સરોવરમાં, અને વ્યાસજી નીકળ્યા તો દોડી દોડીને ગોપીઓએ વસ્ત્રથી પોતાના અંગો ઢાંકી લીધા. અને એવા જ એક બીજા પ્રસંગે સુખદેવજી નીકળ્યા તો ગોપીઓ જેમ નાતી હતી એમ નાતી હતી. સરખામણી નથી, પણ બે સ્થિતિ આપણને સમજાવવા માટે બતાડે છે કે એકને શરીરનું ભાન જ નથી. પોતાના શરીરનું ભાન નથી એવું નહીં, સામાના શરીરનું પણ ભાન નથી. પોતે પુરુષ છે અને સામે સ્ત્રી છે તે પણ ભાન નથી. સ્ત્રી અને પુરુષ એ શરીરના અંગની રચના છે, પણ અંદર જે પ્રાણ ધબકે છે એ તો બંનેનો એક સરખો જ ધબકે છે. નાનું બાળક હોય, માતા પિતા કે દાદા દાદી, દરેકની અંદર એ આત્મસત્તા. પણ બહુ અઘરી વાત છે, કથા કરવી સહેલી છે અને સારી પણ લાગે છે. તો સ્વામિનારાયણ ભગવાને વચરામૃતની અંદર પણ ઉદ્ધવજી ને હનુમાનજી ને સુખદેવજી ને બધાના દ્રષ્ટાંત, ગોપીઓ ને બધાના આપણને આધાર લઈને કે આ આપણી ધરોહર છે, આ આપણી પરંપરા છે, ને એ પરંપરામાં આપણે ભક્તિ માર્ગમાં આગળ વધવાનું છે. આ વચનામૃત બહુ સુંદર છે, જેને યોગી બાપાએ યોગી ગીતાના મુદ્દામાં યાદ કરીને ત્રણ અંગમાંથી એક અંગ, આપણે આપણું અંગ ઓળખી રાખવું, એટલે સૌએ પોતપોતાનો આશ્રમ સ્વામિનારાયણ ભગવાને ગૃહસ્થ આશ્રમ, અને એ વાત પણ આ વચનામૃતમાં છે. એટલે સૌએ પોતપોતાની દેશ કાળ ક્રિયા મંત્ર શાસ્ત્ર અને દીક્ષાની મર્યાદામાં લઈને સ્ત્રીઓએ સ્ત્રીઓની રીતે, પુરુષોએ પુરુષોની રીતે, ગૃહસ્થીઓએ ગૃહસ્થીઓની રીતે અને સંન્યાસીઓએ સંન્યાસની રીતે, કોઈ પણ હિસાબે મને મળ્યું એ ભગવાનનું પ્રગટ સ્વરૂપ, એની પ્રસન્નતાને અર્થે જીવન વર્ક વપરાય ખર્ચાય તો એ પ્રમાણ થયું કહેવાય એવી વાત સ્વામિનારાયણ આ વચનામૃતમાં સમજાવે છે. સત્શાસ્ત્રનો અભ્યાસ કરતા રહેવું જોઈએ. સભામાં આયા, કશુંક સાંભળ્યું, અધકચરું સમજ્યા, આપણને ફાવ્યું એટલું આપણે લીધું, ના ફાવ્યું એટલું પડતું મૂક્યું, પણ હાર્દ સુધી પહોંચ્યા નહીં. આપણે હવે સમય એવો આવી રહ્યો છે અને સંજોગો પણ કુટુંબ પરિવારમાં એવા ઊભા થઈ રહ્યા છે કે આપણે એના હાર્દ સુધી પહોંચવું પડશે, અને તો આપણે પરિવાર જીવનમાં, સમાજ જીવનમાં, વ્યવસાયી જીવનમાં અને આધ્યાત્મિક જીવનમાં ઉણાને ઉતરીએ, એમાં પાર પડીશું. ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયમાં એવા સંતો અને ભક્તો પાક્યા, અને સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં પણ લખ્યું કે પૂર્વે જે થઈ ગયા ભગવાનના અવતાર અને અવતાર વખતના ભક્તો, એને વિશે આપણને જેવો ભાવ છે એવો ભાવ અત્યારે જે મનુષ્ય શરીરમાં પ્રભુ વિચરી રહ્યા છે તેને વિશે ને તેના સંબંધવાળા ભક્તોને વિશે થાય, તો એને બીજું કાંઈ કરવાનું રહેતું નથી, એવું મુદ્દાનું વચનામૃત પણ સ્વામિનારાયણ ભગવાને લખ્યું છે. આવા 4, 6, 8 વચનામૃતની કડી બેસાડી અને આપણે અહીંયા ફિટ કરી દીધું હોય તો જલસા ઈ જલસા. બોલો હનુમાન દાદાની જય.